જે વ્યવહાર નયે કહ્યા, દર્શન જ્ઞાન ચરિત્ર તે જીવ જાણતું.
તો એમને અજ્ઞાનમાં મરી જાય મોહ સહિત. એટલે જ કહું છું, માટે સમજણ જોઈએ. એટલે જ્ઞાનીઓ કહે છે કે તું જ્ઞાનથી સમજ ને, ધક્કાથી શું કેમ સમજશ. હા, સામો પડે ઉલટાનો. ધક્કાથી સમ્યક સમજણ આવવાની બદલે વિપરીત સમજણ આવે કે આ નથી તો હવે હું આને બીજાને આપી દઉં અને બતાડી દઉં. આવી પ્રકારનું બને. માટે વ્યવહાર રત્નત્રય જો નિશ્ચયને પ્રાપ્ત કરવો હોય તો વિકલ્પરૂપ વ્યવહારને શાંત કરવો પડે. અને વિકલ્પરૂપ વ્યવહાર એ એક એક વસ્તુ જ્યાં જ્યાં આપણા વિકલ્પો છે, પ્રત્યેકના કેના ક્યાં છે આનો કોઈ હિસાબ નથી, એ પોતે જ જાણે છે. પાછું પોતે જાણે છે એમાં મુશ્કેલી શું છે ખબર છે? અજ્ઞાન અવસ્થાનો હોવાને કારણે પોતાનો અત્યારે આ વિકલ્પ છે ને, બપોરે કાંઈ જુદો ને આંજે, આજે જુદો ને કાલે, કાંઈ ઠેકાણું જ નથી આ જીવનું. હોય વિકલ્પમાં જ, એમાંથી તો બહાર નીકળો જ નથી, પણ વિકલ્પનું ઠેકાણું નહીં. આજે દીકરો વાલો લાગે, કાલ ભત્રીજો વાલો લાગે, પરમથી ભાણ્યો એને નજરમાં આવે, કાંઈ ઠેકાણું જ નથી સંસારના આ ચક્કરની અંદર. કેમ કે હજી દ્રષ્ટિ બહાર છે, સંયોગ ઉપર છે, સંબંધ ઉપર છે, પર ઉપર છે, ભોગ ઉપર છે. એટલે આ બધી દ્રષ્ટિમાં એ વિકલ્પને કારણે સ્વ તરફ ક્યારે હજુ જતો, તો ચારિત્ર ક્યાંથી પ્રગટે? નિશ્ચય સમ્યકત્વ એ એવું ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર એને આપણે શાસ્ત્રમાં જ્ઞાનીઓએ કહ્યું છે. યથાખ્યાત એટલે આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ એનું ચારિત્ર. આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ એનું ચારિત્ર. તો રાગ દ્વેષ આત્માનું સ્વરૂપ નથી તો એના ચારિત્રમાં રાગ દ્વેષ ન આવે. ભોગ આત્માનું સ્વરૂપ નથી તો એના ચારિત્રમાં ભોગ ન આવે. જેવું સ્વરૂપ એવું પ્રગટવું જોઈએ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એનું ચારિત્ર માત્ર જ્ઞાતા. આત્મા દર્શન સ્વરૂપ છે એનું ચારિત્ર માત્ર દ્રષ્ટા. આત્મા અસંગી છે એનું ચારિત્ર કેવળ અસંગતા. સંગપણું ક્યાંય આવે નહીં, સંગપણા તરફ એનો વિભાવ થાય નહીં, એના ભાવોમાં વિકાર આવે નહીં, સંવેદના હોય નહીં, જાણે પણ ભેગો ભળે નહીં. જાણ તો મૂઢ નથી, કોઈ આત્મા મૂઢ નથી, જાણે છે. કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે. પણ જાણ્યા પછી એમાં હુંપણાની માન્યતા કરતો નથી, તદ્રુપ થતો નથી, એકાકાર થતો નથી, જુદો રહે છે. જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, હું જુદોય છું અને અસંગ છું. બંને દ્રષ્ટિ એટલી બધી સ્પષ્ટ છે એની. આ વ્યવહાર સમ્યકત્વથી પોતાનું નિશ્ચય સમ્યકત્વ કે હું શુદ્ધ કેવળ ચૈતન્યમય છું, આ એનો ટકે છે. ક્યારે? કે વ્યવહારના વિકલ્પો જ્યારે એના શાંત થાય છે ત્યારે. એ શાંત અને એ સમજણથી થાય છે. સમ્યકત્વ એ ધક્કાથી બહુ ઓછું આવે, ટકે નહીં, અને કાં એનો પ્રવાહ બદલાઈ જાય, સ્થિરતા ન આવે, અસ્થિર થવાની સંભાવના થાય. કોઈ એવો જીવનમાં ધક્કો લાગે ને કોઈ દીક્ષા લઈ લે એને કહે છે દુઃખ ગર્ભિત વૈરાગ્ય. વૈરાગ્ય આવે પણ દુઃખના ધક્કાને કારણે વૈરાગ્ય આવ્યો. મોહ ગર્ભિત વૈરાગ્ય, વૈરાગ્ય આવે પણ મોહને કારણે આવે. જ્ઞાનીઓએ કહ્યું છે સાચો માર્ગ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. તારી સમજણથી જ્ઞાનથી એ જે વૈરાગ્ય આવે છે એ જીવનો સ્વભાવ બને છે. તો આ વ્યવહાર સમ્યકત્વ વિના નિશ્ચય સમ્યકત્વ વાતો થઈ, માત્ર શબ્દમાં આવી ગયું અમે જાણીએ છીએ કે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે, એને રાગ નથી, એને દ્વેષ નથી, એને આ મારું નથી, એને તારું નથી, એને આ કોઈ પારકું નથી, આમ છે તેમ છે, બહુ સરસ દાપણ કર્યા કરે. અને પાછો કે મારા ચપ્પલ ગયા. એટલે એને એટલો, અને દરેક બાબતમાં કંઈ પણ વસ્તુ પોતાની છે અથવા તો પોતાના ઘરે જવું છે, હવે મારે આ કરવાનું છે, હવે મારે આટલા આટલા કામ છે, તરત જ વાત કરશે. ક્યાંથી તું રમે છે? શેમાં? પરમાં. તો નિશ્ચય સમ્યકત્વ કોઈ વાર જો શાસ્ત્રનો આવો અભિનિવેશ થઈ જાય અને જીવ બુદ્ધિવાદની અંદર ચાલ્યો જાય તો નિશ્ચય સમ્યકત્વનો એકો થઈ જાય, અને એને એક વસ્તુ મગજમાં બેસી જાય કે વ્યવહાર સમ્યકત્વને તો કાંઈ જરૂર, વ્યવહાર તો અપ્રયોજનભૂત છે, અભૂતાર્થ છે. આ નયના શાસ્ત્રોમાં આ આવે, સમયસર વાંચે ત્યારે એની અંદર આવે કે વ્યવહાર અભૂતાર્થ છે પણ અપેક્ષા એ. જેને પૂર્ણ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, જે કેવળ આત્મામય બહેનો છે, એ એમ કે વ્યવહાર અભૂતાર્થ છે. આને જેનું ઠેકાણું નથી એ આ સમયસર લઈને બેસે અને પછી કે જો લખ્યું શાસ્ત્રમાં, અને મહાન શાસ્ત્ર છે, સમયસર જેવું કોઈ શાસ્ત્ર નથી, એના જેવો કોઈ ગ્રંથ નથી, કુંદકુંદાચાર્ય જેવો કોઈ જ્ઞાની નથી, એને લખ્યું છે અભૂતાર્થ છે. એને લખ્યું છે, સાચું લખ્યું છે, પણ એને કઈ ભૂમિકામાં લખ્યું છે? પૂર્ણ શુદ્ધ આત્માની અપેક્ષા. અમે તો શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવીએ છીએ, અને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવીએ ત્યારે કહે છે કે વ્યવહાર અભૂતાર્થ છે, અપ્રયોજનભૂત છે. તો દેવગુરુ પણ ત્યાં અપ્રયોજનભૂત વાત કરી મધુભાઈ, કે બધું છૂટે, કોઈની જરૂર નથી. પણ ક્યારે જરૂર નથી? જરૂર ક્યારે નથી? એને પોતાના સંપૂર્ણ શુદ્ધ પૂર્ણ સ્વરૂપની જ્યારે પ્રતીતિ થાય છે અને પોતાના નિજ ભાવની અંદર રમે છે ત્યારે એની દ્રષ્ટિમાં કોઈ પર હવે આવતું નથી. કારણ કે જીનપદ છે એવું જ પોતાનું નિજપદ પ્રગટ થયું છે. તો હવે જીનપદનું મહાત્મ્ય એની દ્રષ્ટિમાંથી ગયું, સાધન તરીકે હતું જીનપદ, તો સાધન ચાલ્યું ગયું. પણ જો આ ભૂમિકા સમજાય નહીં, જો આ ભેદ સમજાય નહીં, તો નિશ્ચયની વાતની અંદર જીવ ભ્રમિત થઈ જાય, એકાંત આવે. અને કૃપાળુદેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે તો બહુ મસ્ત વિચારવા જેવો છે, કે એકાંત જેવું કોઈ બીજું મિથ્યાત્વ નથી. પેલું મિથ્યાત્વ તો હજી ટળશે, પેલું મિથ્યાત્વ તો અજ્ઞાનનું જ્ઞાન થતા ટળી જશે, પણ આવું મિથ્યાત્વ એકાંતનું છે એને તો કોઈ પણ આવે તો કાંઈ એને સમજાવી શકશે, કેમ કે એમાં મૂઢતા આવી જાય છે. જીવની ઉલામાં વિવેક જાગૃત છે, હું અજ્ઞાની છું પણ મૂઢ નથી. તમે મને સમજાવો તો હું તમારી પાસેથી સમજવા પ્રયત્ન કરું, અને જો મને પકડાઈ જાય તો મારી વાતમાં હું સુધારો કરું, કેમ કે મૂઢ નથી. એકાંતવાળો મૂઢ છે. એને હવે કૃપાળુદેવે કહ્યું એક શબ્દમાં સૌભાગભાઈને, કે મુનિને સમજાવવાની માથાકૂટમાં તમે પડતા નહીં, સાક્ષાત તીર્થંકરનું વાક્ય પણ એને ઉપકારી થાય એવું, એટલી મૂઢતા આવી ગઈ છે મુનિની બાબતમાં. આ એકાંત એટલે ભવચક્રમાંથી નીકળી શકાય, નહીં ચક્રમાંથી ન નીકળાય. અને આજે જીવની મુશ્કેલી આ જ થઈ છે. જેમ જેમ કાળ પલટાય છે તેમ તેમ આપણને બુદ્ધિની વાત વધારે ગમે છે, તર્ક વધારે ગમે છે, અને એમાં લાગે છે, એમાં કારણ શું કે અહમ ઘણો પોષ છે. અહમ આધારિત જ આપણી સમજણ થઈ ગઈ છે, મુશ્કેલી એ છે. આપણી સમજણનો આધાર અહમ થયું છે, અસ્તિત્વ નહીં, અહમ. એટલે જ્યાં જ્યાં કંઈક વાત આવે એટલે પોતાનું ડાપણ ડોયડા વિના, વાંધો કાઢ્યા વિના. જીવને જ્યાં અહમથી સમજવાની આ એક ટેવ પડી બુદ્ધિ, ત્યાં નૈવાદ વધારે દ્રઢ થાય. ચિત્તની શુદ્ધિ, નિર્મળ મનની નિર્મળતા આ નથી. એટલે વ્યવહાર અને નિશ્ચયનો એટલો બધો વિવાદ ઊભો કર્યો છે કે જે ખરેખર વિવાદ નથી. આપણે અહીંયા કેટલી વાર ચર્ચા કરી છે, ખૂબ કહ્યું છે કે ક્યારે એકઈને વજન નહીં આપો, તમે આ નિશ્ચય વ્યવહારની વાતને ગૌણ કરી નાખો. સિક્કાની બે બાજુ સિવાય આ કાંઈ નથી. એક બાજુ સિક્કાની છાપ છે ને બીજી બાજુ એની કિંમત છે. ન છાપ વિના ચાલે, ન કિંમત વિના ચાલે, બંને અનિવાર્ય રૂપની અંદર છે, એકબીજાના પૂરક છે. ખૂબ સમજી લઈએ પણ છતાં જુઓ કાળનો દોષ. જ્યારે જ્યારે વ્યવહારને નિશ્ચયની વાત આવે એટલે અંદરથી ઉછાળો શું મારે, નિશ્ચય તો આ જ છે ને, નિશ્ચય તો સાચું તો નિશ્ચય જ છે, એમ જ બોલ્યો. એ બતાવવા માટે કે હું બહુ જાણું છું, મને બધી ખબર છે, એમ ન કે સાચો વ્યવહાર છે. જો વ્યવહાર સાચો નહીં હોય તો નિશ્ચય કદાપી પ્રાપ્ત નહીં થાય, આવી કહેવાની હિંમત નથી. કારણ કે એનું અહમ ક્યાં પોસાય છે કે સાચો તો નિશ્ચય છે, કરવું તો નિશ્ચયનું જ છે, બધું વ્યવહાર તો ઠીક છે, આખરે તો આપણે નિશ્ચય. આ બધી વાતો શેની છે, એના બુદ્ધિના અહમના ચમકારા છે. જાગૃત, જાગૃતિ એ જો બરોબર જીવની અંદર હતો, ક્યારે જ્ઞાનીના બોધની અંદર ક્યારે દોષ ન આવે. આજે તો બોધમાંય દોષ થાય છે, એનું કારણ કે બોધમાં પણ નયનો આગ્રહ પ્રગટ થયા વિના રહેતો નથી. એની વાતમાં એને એમ લાગે છે કે મારી સુપ્રીમસી શેમાં છે, ટોપ વાત કરવામાં, મારી વાત શેમાં છે ટોપ. એને ખ્યાલ નથી કે વૈરાગ્ય ને ઉપસમ ન હોય ને તો આ કાંઈ ન થાય. સાદી વાત છે ને, વૈરાગ્ય ને ઉપસમ, વૈરાગ્ય ને ઉપસમની ભૂમિકા ન હોય ને તો અધ્યાત્મનો એકય તત્વ સિદ્ધાંત દ્રવ્ય કાંઈ કોઈ વાત પકડાય નહીં. પણ એને એમ થાય આવી એવી વાત મારે કેવી, તો પછી મારું મહત્વ શું, હું જાણું છું કેટલું. અરે આ કાળનો દોષ છે કે જીવને સ્વચ્છંદ પ્રાધાન્ય છે, બુદ્ધિવાદ પ્રાધાન્ય છે, અને બધી વસ્તુ ઉપલબ્ધ તો છે જ. પહેલાં તો લોકોની પાસે આવા શાસ્ત્રોય નહોતા, હવે તો બધે શાસ્ત્રો છે, એટલે ગમે તે પોતાની ભૂમિકા વિનાના શાસ્ત્રો મળે તો ખરા ને, લઈને વાંચી લેવાના અને વાંચીને પછી યાદ રાખવાના, યાદ રાખીને પછી જ્યાં સમય આવે ત્યાં વધે, વિકલ્પ જ વધે, બીજું શું થાય. એટલે ફરીથી જ્યારે જ્યારે વાત આવે ત્યારે એમ કે નિશ્ચય કે વ્યવહાર. અને આ પાછું સાધક 15-20 વર્ષ સુધી શ્રદ્ધા કરે તો પ્રશ્ન જ, જ્યારે પાછો જ્યારે મળે ત્યારે હતો તેમ ત્યાં, ક્યારે આ કુંડાળામાંથી બહાર નીકળો, ક્યારે એને એમ ન થયું કે વ્યવહારથી નિશ્ચય સાધ્ય થશે, નિશ્ચય સાધ્ય થશે અને વ્યવહાર છૂટી જશે. એટલે એને એ સામાન્ય કે જ્યારે આવશે ત્યારે વ્યવહાર તો એની મેળે સરકી જશે. જ્યારે આત્મત્વ પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક દર્શન શું ને જ્ઞાન શું એ બે જુદા રહે છે, એકરૂપ છે. એ જે બોલે છે એમાં શ્રદ્ધા સાચી છે અને એનું જ્ઞાન પણ સાચું છે. હું આત્મા છું એ કહે છે ત્યારે એમાં કંઈ વ્યવહારથી આત્મા જુદો સમજે છે અને જ્ઞાનથી જુદો સમજે છે નહીં. હું ચૈતન્ય સ્વરૂપ છું, હું દેહાદી સ્વરૂપ નથી. નિશ્ચયને વ્યવહાર બધું આવી ગયું, કેમ કે નિશ્ચય આવ્યો એમાં વ્યવહાર સંમેલિત થઈ ગયો, વ્યવહાર સમાપ્ત થઈ જાય. પરંતુ જ્યાં સુધી એ સ્થિતિ નથી આવી એટલે સમજણના દોષ છે આ બધા. અને આ આચાર્ય એક એક વસ્તુ બહુ સરસ રીતે સમન્વયની ભાષા મૂકી છે, કારણ કે આ દિગંબર આચાર્ય છે, આની પરંપરા નિશ્ચય નહીંની છે, અને ગ્રંથ દ્રવ્યાનુયોગનો છે. દ્રવ્યાનુયોગ એક દ્રષ્ટિકોણ એટલે નિશ્ચયનો દ્રષ્ટિકોણ છે. એ ગ્રંથની જ્યારે વાંચના કરતા હોય ત્યારે જો આ બેલેન્સ આપણામાં ન હોય તો આપણે આ ગ્રંથથી મેળવી નહીં શકીએ, ફંટાઈ જશું. માટે બરોબર સમજીએ, અહીંયા કહ્યું છે એટલે આણે શું કર્યું છે કે પોતાના ગ્રંથની ગાથાની સાથે બીજા શાસ્ત્રોના અવતરણ અંદર આપ્યા છે. એ કહે છે કે ભાઈ જુઓ, એક બીજા શાસ્ત્રની અંદર કીધું છે, એમાં કહે છે કે ભાઈ જેના ઘરે કલ્પવૃક્ષ છે, જેને કામધેનુ છે, જેને રત્નચિંતામણી છે, એને અન્ય પ્રાર્થના કોઈ પાસે બીજી માગવાની શું જરૂર છે? એમ જેની પાસે સમ્યકત્વ છે એને બીજા પદાર્થની આવશ્યકતા, બીજા પદાર્થરૂપ વિકલ્પ છે. અત્યારે આપણને લાગે છે કે હું મારામાં પૂર્ણ છું, મારે કંઈ જરૂર નથી. અને જો કંઈ જરૂર નથી તો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ ક્યાં છે? કંઈ જરૂર નથી. જેને મોક્ષ પુરુષાર્થની અંદર સ્થિર થયો છે, ધર્મ પુરુષાર્થના કારણે, ધર્મ પુરુષાર્થના કારણે જે મોક્ષ પુરુષાર્થમાં સ્થિર થયો છે, એ સર્વસંગ પરિત્યાગ કરે છે. હવે એને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની કોઈ ઉપયોગીતા નથી. આપણે એમ તો કે આવો ફર્સ્ટ ક્લાસ ફેક્ટરી ધંધો, ચાલુ ધંધો છોડીને શું દીક્ષા લઈને હાલી નીકળો છો? શું તારે કરવું? એ કે છે કાંઈ કરવું ન કરવું મારે જરૂર જ નથી, હવે તો મારે મારી પૂર્ણતા છે એ કરવાની છે. મારી પૂર્ણતા જે છે, સુખનો હું ધામ છું, અનંત સુખનો હું સાધણી છું, મારે એ પ્રાપ્ત કરવાનું છે. માટે હવે આવા બહારના અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની મારે કોઈ ઉપયોગીતા નથી. તો એ સર્વસંગ પરિત્યાગ કરે છે, એની પાછળ શ્રદ્ધા કઈ? અને પછી વ્યવહાર પુરુષાર્થની સાધના કરે છે. સંત રત્નત્રયની આરાધના કરે છે ત્યારે વ્યવહારને, એ જ્યારે અર્હન થાય છે ત્યારે એ ઓલી વ્યવહાર છૂટી જાય છે. એટલે કહ્યું કે પછી અર્યંત ભગવાનને ન પૂછાય કે તમે પચકાણ લીધા, સામાયિક લીધું. એ અમુક ભૂમિકાએ આવી જાય ધર્મ સંન્યાસીઓ, વ્યવહાર સંન્યાસ. ધર્મ સંન્યાસ એટલે વ્યવહાર સંન્યાસ. અષ્ટ પ્રવચન માતા પણ ગઈ, 10 લક્ષણી ધર્મ પણ ગયો, 11 પડીમાં પણ ગઈ અને 12 વ્રત પણ પૂરા, બધું ગયું એનું. જ્યાં સ્વસ્વરૂપમાં સ્થિત થયો ત્યાં એ મુનિ પોતાના સ્વરૂપમાં સ્થિત છે, તો વ્યવહારના જે ભેદ હતા સમ્યકત્વના, એ વ્યવહાર સમ્યકત્વના ભેદ સમાપ્ત થયા અને એકમાં છે. એવી સમજણ કેળવીએ કે એકેય વસ્તુ પરસ્પર વિરોધી નથી પણ પૂરક છે, અને પૂરક છે એટલે આપણે એને બરોબર સ્વીકારીને ચાલીશું તો જ નિશ્ચયની એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. નહીં તો મારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે ને આ બધાની શું જરૂર? આખરે તો ઓલું જ કરવું છે ને, કોઈ કાળે થઈ શકે એમ નથી. સરસ ઉદાહરણ એક અંદર લખ્યું છે કે મલિન કપડાને ગમે એવો રંગ લગવો છે પણ એ રંગી શકાશે? તમારે એને પર્પલ કલર કરવો છે, ક્રીમી કલર કરવો છે, જે કરવું હોય તમને જે ગમે, ઘણા કલર અત્યારે બહુ સરસ મજાનું છે, તો કપડું કેવું છે? તો પેલું કામ શું કરવાનું? પેલા તું તારું વસ્ત્ર ધોઈ નાખ, સાફ કર, એની મલિનતા ન હોવી જોઈએ. એમ આને પોતાને નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત કરવું છે, પણ રાગ દ્વેષની મલિનતા છે, કસાયની મલિનતા છે, વિષયની મલિનતા છે, ભોગની આકાંક્ષાની મલિનતા છે, તો ભાઈ આ મલિનતા કાઢ્યા વિના તારું વસ્ત્ર સ્વભાવના રંગે રંગાશે નહીં. વિભાવની મલિનતા જ્યાં સુધી તું કાઢીશ નહીં ત્યાં સુધી સ્વભાવનો રંગ એને ચડે એમ. હા, છાર ઉપર લેપણું, આનંદગંજીએ કહ્યું છાર ઉપર લેપણું. ચિત્રકામ કરવું છે તો ભૂમિને સાફ કરવી પડે, કોરી કરવી પડે. સરસ મજાની વાત ચાલે છે. એટલે અહીંયા મને લાગે છે કે બંને ગાથાનો સમન્વય આપણે અહીંયા કરી લીધો છે. વધારે જેમ જેમ ચર્ચા કરીશું તો ક્યારેક ઉકેલ આવવાની બદલે કાંતિભાઈ શું કીધું? મૂંચવાય. એટલે એવું એટલો બધો સ્વાધ્યાય નહીં કરવો કે જેમાં આપણે મૂંચવાઈ જાય. આપણે આપણા પૂરતી સમજણ આવે તો આપણે કંઈક, બસ હવે સાહેબ અત્યારે પૂરું થયું. બહુ આગળની વાતમાં જે આપણને ઉપકારી થતી નથી બેસતું નથી. બહુ નિશ્ચયની વાતની અંદર બહુ કડાકૂટ કરવા જેવું. વ્યવહાર સાચો હોય તો એ નિશ્ચય પ્રાપ્ત કરાવે કે બીજું કંઈ? પદાર્થ અને સામગ્રી બરાબર હોય અને રીત આપણે જાણતા હોય કરતા હોય તો જે પદાર્થ વાનગી તૈયાર કરવી એ જ થાય કે બીજી થાય? એ જ થાય. એટલે વ્યવહાર સમજી લઈએ પહેલા. વ્યવહાર સંકેત જેનું શુદ્ધ છે એનો નિશ્ચય સંકેત શુદ્ધ જ થવાનું છે, પણ વ્યવહારમાં જ અટવાયો છે. ખાંડની બદલે મીઠું નાખી દીધું અને પછી રાહ જુએ છે હવે કે વાનગી કેવી સ્વાદિષ્ટ થશે, ધૂળ થાય. તને વ્યવહારનું તો આ રેસીપી છે, એ ન હોય તો કોઈ પણ વસ્તુ બનશે નહીં. માટે નિશ્ચય સંકેત, નિશ્ચય સંકેત, નિશ્ચય તો બરાબર છે કે મારે ગુલાબજાંબુ બનાવવા છે, જલેબી બનાવી છે, બાસુંદી બનાવી છે. આ બધી નવી નવી છોકરીઓ ભણી ગણી હોય ને બધાની પાસે નિશ્ચયની વાત ઘણી હોય, પણ હરામ બરોબર વઘાર કરતા ન આવડે, કાંઈ ન આવડે. બોલે કે પણ આને હલાવવા, શીરવા, શેકવો જોઈએ. લોક શેકવો હોય તો ખબર નથી હવે આમાં શું કરવું હોય ને. એ રાબ કરવા જાય તો શીરો થાય ને, શીરો કરવો હોય તે દી રાબ બનાવે કે ગોળ પાપડી બનાવે, ગોળ પાપડી બનાવે તે દી હથોડી લેવી પડે. આ બતાવે છે કે વ્યવહારનું જ્ઞાન નથી અને નિશ્ચયના પાઠ મોઢે કર્યા છે. એને પૂછો વાનગીને તો એક કોઈક નવી નવી આઈટમ, નવી નવી આઈટમ એટલું બધું, તો નિશ્ચયનું જ્ઞાન ઘણું. હવે એક એક બનાવો તો એક અધું. વ્યવહારનું જ્ઞાન અભાવ છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાશે. આ બધો વિવાદ એટલા બધા ગ્રંથોમાં છે અને આ વિવાદના ગ્રંથો જોયું તો 40-50 ગ્રંથો થાય છે અત્યારે વ્યવહાર સંકેતને નિશ્ચય સંકેતના. એટલા એટલા આચાર્યોને, પંડિતોએ એના ભાષ્યને, ટીકાને, એની સામે એટલું બધું લખ્યું છે, એની દલીલોને, તર્કને એટલું બધું આપ્યું છે. એટલે ઓલો કે અને એમાં જો સમજવું હોય તો આપણે જયપુરની પાઠશાળામાં જવું ટોડરમલની, કે 6 વર્ષ પછી પછી ખબર જ ન પડે કે શું વાત કરવા, હું શું ભણવા ગયો તો શું ભણી નહીં, વાત પૂરી થઈ જાય છે. બહુ સરસ. આમ તો જો કે પ્રસંગોચિત વાત છે પણ કેટલી મહત્વની. ભારીલજી, હુકમચંદ ભારીલ, એ તર્ક શિરોમણી કહેવાય ઇન્ડિયાનો, તર્ક શિરોમણી. એટલો બધો પોતે થોડોક દ્રષ્ટિવાન હોવાને કારણે એની પાસે તો એમાં પ્રશ્ન કર્યો હતો. આપણા જ્યારે શ્રીમદ રાજચંદ્રનું આપણું અહીંયા રાજકોટનું મંદિર થયું ને, ત્યારે એમ થયું કે આપણા એક બધા લોકો ભેગા થયા આશ્રમના, બીજા આશ્રમના, કે આપણે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન કરીએ અને ફાઉન્ડેશનની અંદર બહુ મોટું ભંડોળ કરીએ અને એમાંથી મુમુક્ષુઓને ભણવા મોકલીએ રાજસ્થાનમાં, જયપુરના ટોડરમલ આશ્રમ ઇન્સ્ટિટ્યૂટમાં. એટલે આપણા પણ આપણા સમુદાયમાં પણ બધા પંડિતો થાય, જરાક આપણે ત્યાં ઓછા છે પંડિતો જોઈએ, નિતારા સ્વાધ્યાયકાર મળતા નથી. ભારીલની પાસે, ભારીલ એના હેડ આચાર્ય, પ્રધાન આચાર્ય, એની પાસે વાત મૂકી કે અમારા થોડા વિદ્યાર્થીઓને અથવા અભ્યાસુઓને તમારી પાસે મોકલીએ તો તમારે ત્યાં એ પ્રકારની અમારી ભાવના છે. ભારેલે કીધું મને બહુ આનંદ થાય છે, મારી સંસ્થામાં આવે એ મને ગૌરવ છે, શ્રીમદની વાત કરવા માટે જે કાંઈ શીખવા આવે એ ગૌરવ છે, પણ તમે શ્રીમદ ભૂલી જશો મારી સંસ્થામાં. એટલો એને માણસ બહુ વિનમ્રતાથી, હું તમને સાવ સાચું કહું છું કે મારે ત્યાં 4 વર્ષ અને 6 વર્ષ ભણશે ને એ તર્કમાંથી નવરો નહીં થાય, આ શ્રીમદની આત્મ અનુભૂતિની વાત છે ને એ ભૂલી જવાનું, એ કાંઈ નહીં કરી શકે. તમારે મોકલવા હોય તો હું સહર્ષ સ્વીકાર કરીશ અને ભલે ભણે મારે ત્યાં, મને શું વાંધો છે, પણ હું જે શ્રીમદને સમજો છું આ બધું વ્યર્થ છે, કામ નહીં આવે. બહુ વ્યવહારને, બહુ તર્કને, બહુ આવી પ્રકારની વાતોમાં ચડી જાય તમને એની અંદર અત્યારે મુમુક્ષુપણું જે છે કે મારે આત્માર્થ સાધવો છે, મારે કર્મક્ષય કરવા છે, મારે પાપથી મુક્ત થવું છે, મારે પવિત્ર જીવનની અંદર આગળ વધવું છે, મારા આત્માને શુદ્ધ કરવો છે, આ મોક્ષ કયો નિજ શુદ્ધતા એ ચાલ્યું જશે તમારું, કેમ કે તમે શુદ્ધતાના સાધનની અંદર બાખડી પડશો કે શેનાથી થાય, કમંડળથી થાય કે પાત્રથી થાય. બસ તમને આ મજા આવશે. આપણે એને વંદન કરવાનું મન થાય, એને કહ્યું કે આવું કરશો નહીં. જે ખજાનો જે વાત શ્રીમદની છે સમજવા પ્રયત્ન કરો, ભલે એમાં નૈવાદ નથી, છતાં શ્રીમદ કહે છે જ્ઞાનીઓની વાણીમાં એકેય નહીં દુભાતો નથી. સર્વ નૈનો જેમાં સમાવેશ થાય છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે. અત્ર વચનામૃતનો અભ્યાસથી જે જ્ઞાન પ્રાપ્ત થશે, જે સમજણ પ્રાપ્ત થશે, એ આવા વિવાદના શાસ્ત્રોનો પારંગત થવાથી થશે. તમે તમારા મતના કુશળ બની શકશો, વાદ વિવાદના કુશળ બની શકશો. કોઈ એમ કે આ બાબતમાં તો એમ કે અમારા આ ભાઈને મોકલીએ, એનું માથું ફાડી નાખશે, એનાથી કામ સરશે નહીં. એ જીતી જશે. You can win the case, but you will lose the cause. તમે વાદ વિવાદ જીતી શકો, પણ જે કાર્ય માટે ગયા હતા, કારણ માટે, એ મારી ગયા. તમે કોઈ દિવસ એવું કરશો નહીં. કંઈ વાંધો નહીં, નહીં સમજાય તો થોડું નહીં સમજાય. એટલે કહ્યું છે કે કેટલા જ્ઞાનના ચોપડા વાંચવાથી કેવળ જ્ઞાન થાય. એકય નહીં હોય અનુભૂતિ જ્ઞાન તરત, જેની અંદર શ્રદ્ધા જો સરખી થઈ અંદર, એ વ્યવહાર સંકેતથી એક એકને તું જીતતો ગયો, પૃથ્થકરણ કર્યું, ભેદ પાડતો ગયો અને એને કાઢતો ગયો કે આ સુખનું કારણ નથી, આ મારો સ્વભાવ, આ મારું આ, આ મારા બંધનું કારણ, આ આશ્રવ થાય છે, આ સંવર થાય છે, આનાથી નિર્જરા થાય છે. તો માર્ગ તો એ છે, જો આશ્રવ થયો તો સમજી લે બંધ ચાલુ છે, સંવર છે તો સમજો કે રોકાઈ ગયા છે, પણ અંદરના સત્તાનો કર્મનો બંધ છે હજુ. નિર્જરાનો ક્રમ ઉપાડી લો, બધું જ જાય. તો સંવર ચાલુ રાખીને નિર્જરા કરે, પછી એમ કહે કે સંવરની જરૂર નથી, હું નિર્જરામાં જ છું. ખ્યાલ આવે છે? આવા આવા નમૂના ઘણા છો, સંવરને છોડીને કે હું તો નિર્જરામાં જ છું. આ નિશ્ચય નહીં, બહુ મુશ્કેલી છે માર્ગની અંદર. મુશ્કેલી બીજી કંઈ નથી, શ્રદ્ધાઓ અહીંયા એકઈ મુશ્કેલી નથી, અને બુદ્ધિઓ અહીંયા મુશ્કેલી સિવાય કંઈ નથી. બરોબર છે? સંવર ચાલુ રાખવો પડે, આશ્રવને રોકવો પડે. કેવો સરસ શબ્દ છે, નવ તત્વમાં આખું આવી જાય. કૃપાળુદેવે કીધું ને, સમગ્ર દેન દર્શન, અનાદિ કાળનું અનાદિ નિધન, આ બધું અનંતા કેવડીનો માર્ગ નવ તત્વમાં આવી ગયો. માત્ર વિવેક હોય તો, હેય, જ્ઞેય અને ઉપાધેય, આ ત્રણનો વિવેક કરવો. આશ્રવ છે એ હેય છે, સંવર છે એ ઉપાધેય છે, નિર્જરા ઉપાધેય છે, અને મોક્ષ છે એ જ્ઞેય છે. આત્માને જાણીને એનો મોક્ષ મેળવવો, આ મારો હેતુ છે. બસ, તો શું નડે છે? આશ્રવ નડે છે. શું કરવું? સંવર કરવું અને નિર્જરાનો પ્રયત્ન કરવો, જેથી અંદર રહેલી મલિનતાને હું શુદ્ધ કરીશ. બધા દરવાજા એને ટેક કરી દીધા. આ રત્નત્રય, આ રત્નત્રય છે. એ અપેક્ષાએ જો કહીએ તો આશ્રવની અંદર એને રોકી દીધો, આ એનું સમ્યક દર્શન. એ સંકેતને શુદ્ધ કર્યું, સંવર આ એનું જ્ઞાન, અને નિર્જરા એનું ચારિત્ર. એ ત્રણેય કરતા કરતા, આશ્રવ સંવર અને નિર્જર કરતા કરતા મોક્ષ અભેદ પ્રાપ્ત થયો. કૃપાળુદેવે આ વાત સરસ મૂકી છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બરાબર સમ્યક મોક્ષ. જો સમ્યક મોક્ષ કીધું, અહીંયા ત્રણેય ભેગા અહીંયા આવી ગયા, અભેદ થઈ ગયું. પણ ત્રણેયને સમ્યક કરતા કરતા આ અભેદ થાય છે. ત્રણેયને અભેદ થાય છે ક્યારે? સમ્યક કરતા કરતા. દર્શન સમ્યક કર, જ્ઞાન સમ્યક કર, ચરિત્ર સમ્યક કર. તો દર્શન થયું છે, જ્ઞાનથી વધારે સમ્યક કર, અને જ્ઞાનથી ચરિત્રને સમ્યક કર. આ બધું સમ્યક થશે એટલે એક રૂપ થઈ જશે, મોક્ષરૂપ હશે. પછી ત્રણ તને જુદા દેખી શકાશે. આવું અભેદ સ્વરૂપ માર્ગનું હોવા છતાં જ્ઞાનીઓએ એને બે વાત એટલા માટે બતાવી છે કે જીવ એ પોતે શુદ્ધાત્મા ચૈતન્ય ગણ હોવા છતાં કર્મથી આવરિત છે, વ્યવહારથી સંસારી છે, નિશ્ચયથી સિદ્ધ છે, નિશ્ચયથી સિદ્ધ છે પણ વ્યવહારથી સંસારી છે. તો વ્યવહારથી સંસારી છો એ મારું સંસારીપણું જ્યાં સુધી હું નષ્ટ ન કરું ત્યાં સુધી સિદ્ધપણું પ્રાપ્ત કેવી રીતે થાય? તો એ આખી વાત એટલા માટે વ્યવહાર અને નિશ્ચય એટલે અહીંયા બહુ સરસ મજાની એક હા જુઓ તત્વસારની એક ગાથા આપી છે, 14મી ગાથાની છેલ્લી લાઈન. આત્મતત્વ મળ્યું, આત્મતત્વ સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદથી બે પ્રકારનો છે. સમજાય છે? બે પ્રકારનું છે, એક નહીં. આત્મતત્વ છે એ આત્મા જ છે પણ બે પ્રકારનું છે, એક સવિકલ્પ વાળું છે, એક ન વિકલ્પ નિર્વિકલ્પ વાળું છે. તેમાં સવિકલ્પ વાળું છે કેવું છે? આશ્રવ સહિત છે, કર્મ સહિત છે, આશ્રવ સહિત છે, વિભાવ યુક્ત છે, રાગ દ્વેષ દ્રવ્ય કર્મ રાગ દ્વેષ આદિ ભાવ કર્મ આનાથી યુક્ત છે અને નિર્વિકલ્પ આશ્રવ રહિત છે, શુદ્ધ છે, આત્મતત્વ જ છે. છતાં બે પ્રકારે કહ્યું છે. આ વસ્તુ સમજવી જોઈએ કે આપણે સંસારી જીવ છીએ, આપણે વ્યવહાર માર્ગની આરાધના કરીને સિદ્ધ પદને પ્રાપ્ત કરવું છે જે નિર્વિકલ્પ છે. પણ વ્યવહારના વિકલ્પો આપણા શાંત થવા જોઈએ, સમાપ્ત થવા જોઈએ. જ્યાં સુધી એ ઊભા હશે, રાગ દ્વેષનો એક કણિયો પણ ઊભો હશે, સુખની એક જરા પણ ભ્રાંતિ ઊભી હશે, સંન્યાસી મરતી વખતે એનું ધ્યાન બોરડીના બોરમાં જાય છે. નિર્વિકલ્પ હતો પણ એને એમ થયું કે જે બોરડી મારા આશ્રમની અંદર આટલા વર્ષ મેં સાધના કરી અને આને મારે મરવા ટાણે આને એની અંદર બોર આવ્યા અને બોરમાં એને જીવ ગયો તો ઈયળ થઈને ભરતજીનું બહુ સરસ વેદાંતમાં દ્રષ્ટાંત છે. હરણના બચ્ચાની અંદર મરતી વખતે મો રહી ગયો કે આનું શું થશે, આનું કોણ પાલન લાલન કરશે. એ ભરતજીની આવી જબરજસ્ત કથા વૈરાગ્યની, એક મોહનો કણિયો એને સંસાર ચક્રમાં નાખી દીધો. અને એ સમયે ત્યાં વિચાર કરો મૃગાપુત્રનું ચરિત્ર, માતા કહે છે તો કે માં વનના મૃગલાને માંદા થાય તો એને કોણ સાજા કરવા, કયા ડૉક્ટર આવતા હશે, એને ભૂખ લાગે તો કઈ માં એની રસોડાની અંદર ભોજન કરતી હશે. પ્રાણીઓનું જીવન પોતાના કર્મને આધારિત છે, શુભાશુભ કર્મના. આપણે વિધાતાનો રોલ લઈને બેઠા છીએ કે મારા વિના મારે બધું કર્યા સિવાય મારે કાંઈ હાલે એમ. મૃગાપુત્ર કહે છે, હે માં આ બધું ચાલે છે, જગતના જીવોનું જીવન સ્વયં ચાલે છે. કેટલી પ્રકારના જીવો જગતમાં જીવે છે, પશુઓના જંતુઓના બધા વિચાર કરો, બાકીના જીવો તો આપણે જોતા નથી નારકીના કે દેવના, પણ તેરિયંચીઓની તો આપણી સાથે છે ને, સહજીવી છે ને, સહગામી છે ને, સહયોગી છે. એનું આયોજન કોણ કરે છે? સ્વયં બધું થયા કરે છે. કોઈને કોઈ એની અંદર વ્યવસ્થા કઈ છે તો કે જે વ્યવસ્થા કર્મની વ્યવસ્થા છે, આ વિશ્વની વ્યવસ્થા છે, આ ઋત છે. તું જેટલું સતને જાણે છે એટલું ઋતને પણ ઓળખતા શીખ. કોણે મોરના ઈંડા ચિતરવા ગયું હશે, મેઘધનુષમાં રંગ કોણે પૂર્યા હશે? તો કે કોઈ તું આવી બધી ચિંતામાં વ્યર્થ કાળ ગુમાવીશ નહીં, કવિની કલ્પનામાં જઈશ માં એ બેઠો બેઠો કર્યા કરે, આને આમ કર્યું હશે, જે આ ફૂલમાં સુગંધ કોણે નાખી હશે, જેણે નાખી હાથમાં લઈને સૂંઘવું સૂંઘી લઈને મૂકી દેવાની ઉપર. સમસ્ત સંસાર પોતાના સ્વભાવ અનુસાર સ્વપરિણામથી ચાલ્યા કરે છે. આવું જેને જ્ઞાન થયું એવું મૃગાપુત્રને વાંધો ન આવ્યો, અને ભરતને વાંધો આવ્યો ઋષિને, અને એ મૃગલાની અંદર રોકાઈ ગયા, ઓલો બોરમાં રોકાઈ ગયો. જીવની અંદર આ વિકલ્પ એનો આવીને ઉભો રહ્યો, એક જ વિકલ્પ. ત્યાં પરંપરા તો શાંત કરીને સંન્યાસી જીવનભર સુધી વૈરાગી જીવન, એટલે કૃપાળુ દેવે તો કેવી કૃપા કરી છે, ઉપજે મોહ વિકલ્પથી. અરે સાવ છેલ્લી ભૂમિકામાં આવીશ, મોક્ષ લીધો કે લેવાશે. હા શાલીભદ્ર, એક મોહનો વિકલ્પ આવ્યો. આ ભૂમિકાની અંદર પહોંચ્યા પછી પણ જો તને વિકલ્પ તારો શાંત ન થયો અથવા ઉભો થયો, વાત પૂરી થઈ ગઈ. નિશ્ચયની ગમે એટલી વાત કરી હોય ને તે કઈ રાખો, નિશ્ચય નિશ્ચય નિશ્ચય. વ્યવહારમાં વિકલ્પ શાંત થયો નહીં અથવા તો ઉભો થયો, અને એ ઉભો થયો મોહને કારણે, શાલીભદ્રને કારણે. પાદપો ગમન એવું એને અનશન વ્રત લીધું છે. પાદપો ગમન અનશન વ્રતની શાસ્ત્રમાં વ્યાખ્યા આપે છે કે વૃક્ષને મૂળમાંથી ઉખેડી અને પછી પાડી દે, તો પડેલું વૃક્ષ છે એ શું કરે, ધીરે ધીરે એના મૂળિયા ડાળખા થડ શાખા પ્રશાખા પાંદડા આ બધું સુકાઈ જાય, સુકાઈ જાય, અને એ વૃક્ષ પોતાની મૃત અવસ્થાને અચેતન અવસ્થાને પ્રાપ્ત કરે. એમ આ મુનિઓ એવું વ્રત લે ભગવાન પાસે કે આને હવે કોઈ પણ પ્રકારનું પોષણ ન મૂળમાંથી મળે, ન બહારથી મળે, ન જમીનમાંથી મળે, ન કોઈ સિંચનથી મળે, એવી પ્રકારનું અમારું શરીર અમે છોડી દઈએ છીએ. એટલે એ શિલા ઉપર સુઈ જાય, એમ બસ પતી ગયું. એક વૃક્ષ પડ્યું છે, મૂળથી ઉખડી ગયું છે, એની મેળે પોતાનો અંતકાળ આવી જશે. એમાં એને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવાનો નથી કે કોઈ પણ પ્રકારનો વિકલ્પ કરવો. આવું પાદપો ગમન અનશનધારી શાલીભદ્રજી છે, અને માએ કીધું કે એક વાર તો હું ભદ્રા માતા તારી છું, મેં તને જન્મ આપ્યો બેટા, આંખ તો ખોલ. અને માં તરીકે એનો ભાવથી એને જોવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાની પુરુષ કહે છે કે હશે તો બરોબર છે, અનુત્તર વિમાનની અંદર છે, સર્વાર્સિદ્ધ વિમાનમાં છે, 33 કરોડ સાગરોપમનું આયુષ્ય છે, પણ મોક્ષ દૂર થઈ ગયો, દુઃખ નથી ત્યાં, ત્યાં સંકિતી છે, મુક્તિ જ થવાની છે, પણ અંતર કેટલું, 33 સાગરોપમનો કાળ, મોક્ષ દૂર થઈ ગયો. કેવી સ્થિતિ શાસ્ત્રકારોએ વર્ણવી છે, એ જો આ વિકલ્પની અવસ્થા સમજણપૂર્વક જ્ઞાનપૂર્વક શાંત ન થાય, ધક્કાથી તો થશે જ. એ જો થાય, માટે આખો માર્ગ સમજણનો. અને શ્રીમદ રાજચંદ્ર એક અત્યારે આધ્યાત્મ યુગની અંદર એક પુરુષ થયો કે જેણે કીધું કે સમજણ એ જ માર્ગ છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું, સમજાવ્યું તે પદ નમો, સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે. આખો સ્વાધ્યાય સત્સંગ અનુષ્ઠાન આ બધા જીવની સમજણ કેળવવાની છે. આ જ્ઞાન સ્વરૂપ જીવ એ સાચું સમજે અને પૂર્ણ સમજણરૂપ બને, સમજણનો માર્ગ છે. સમજણના માર્ગમાં બુદ્ધિવાદથી વચમાં તોફાન ઊભા ન થાય એ બહુ જાળવણી રાખવાની છે. સંકલ્પ વિકલ્પ શંકા કુશંકા સંદેહ વાદ વિવાદ વિતંડાવાદ વિખવાદ ઘણું થશે, અને કાળ પ્રમાણે આ બધા પરિબળ અત્યારે મજબૂત છે. સ્વચ્છંદને મજબૂત કરે, આ બધા આપણા બુદ્ધિબળને મજબૂત કરે, નવા નવા તર્ક આવે, જેટલી જેટલી વર્તમાન કેળવણી આપણે લઈએ એટલા પ્રમાણમાં આપણી વિવાદની ભૂમિકા વધારે થાય. આપણે કે ભૈણા ગેણા, એટલે ભૈણા ગેણા એટલે શું કરે, વધારે વાદ વિવાદનું જોર આવે એનામાં. જો સમજણ હોય તો શાંત થાય, એ જ ને એ જ એને ભણતર કે જે સમજણ છે તો મૂકી દે, બરોબર છે, વસ્તુનું સ્વરૂપ આ છે. પણ સમજણનો અભાવ અને આવી પ્રકારનું બૌદ્ધિક શિક્ષણ વ્યવહારિક શિક્ષણ વધારે હોય તો પરિણામ શું આવે, તૂટે સંબંધો તૂટે, આ બધી સંસારની અંદર કુટુંબો તૂટતા જાય, સંબંધો તૂટતા જાય, સમાજ તૂટતો જાય, દેશ તૂટતો જાય. કારણ શું? સંપ્રદાયો બધા તૂટે છે, ગચ્છ તૂટે છે. અરે સાધુઓના સમુદાય તૂટે છે, જેને કાંઈ વ્યવહાર નથી અને કોઈ ગ્રાસ વટાવવાનો નથી. શું એને વટાવી ખાવું છે? તો એ તૂટે છે કે મારે હવે ચાલશે નહીં, હું તારી આરે તો રહીશ નહીં, નેતર કહો તો દીક્ષા છોડી દઉં. નથી સમજણ નથી એટલે રહી શકતો નથી, આત્મસાધના કરી શકતો. એવી સ્થિતિની અંદર આનો તો બહુ ઉપકાર છે. અને આ આચાર્યશ્રી જે વાત મૂકે છે એ સમન્વયની મૂકે છે. અને આપણું વચનામૃતનો આખા બધા પત્રો એક એકનો વિચાર કરો, કેવા કેવા પ્રશ્નો આવે છે અને કૃપાળુદેવે એનું જે સમાધાન આપ્યું છે એ સમજણ જ આપી છે. દરેક પત્રમાં શું કર્યું છે? પ્રશ્નની સમજણ, સંદેહની સમજણ, શંકાની સમજણ, વિકલ્પની સમજણ. અને પત્રો વાંચ્યા પછી, સમજ્યા પછી આપણને એમ થાય કે વાહ, બધું અમારી વાત તો બહુ બેસી ગયું. અમને શું બેસી ગયું? સમજણ આવી, વિકલ્પ સમાઈ ગયો. આ વિકલ્પ સમાવાનો આ સંકિતનો માર્ગ છે. સંકિત કેમ થાય? તારા જેટલા વિકલ્પો પાતળા પડે, તારો અહમ જેટલો પાતળો પડે, સ્વચ્છંદ જેટલો નબળો પડે, એ પ્રમાણમાં સમજી લેવું કે આપણી દિશા સંકિત તરફ ચાલે છે, આપણી ગતિ સંકિત તરફ છે, સમજણ તરફ છે. સમ્યક સમજાવ એનું મૂળ છે, એ વાત મૂકી છે. અને એ સમજાવવા માટે હવે પછી બે ગાથા પછીની ગાથાઓ બધી આવે છે. એ બધા દ્રવ્યોને જાણો, શું જાણવું છે, શું સમજવું છે, તો ગાથા 16-17 આવશે, એ બધી દ્રવ્યની આવશે. આ બધા આવશે, દ્રવ્યનો યોગ છે. પણ આપણી નજર ભેદ ઉપર જવી જોઈએ નહીં. જો વાંચજો, દ્રવ્યનો યોગના શાસ્ત્ર જ વાંચીએ છીએ. આ પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર લીધું ત્યારે પણ શરૂઆતની અંદર તો ઘણા વિકલ્પો આવ્યા હતા કે આપણે હવે આ અધવચેથી ચોપડી બંધ કરી દઈએ તો સારું. મારા તરફથી, તમારા તરફથી, મધુભાઈ તરફથી કે એમાં એવું કોઈ અપવાદ નથી. પણ છતાં ધીરજ રાખીએ કે ભાઈ જ્ઞાનીની વાતને સમજવા તો પ્રયત્ન કરીએ, આપણી વાતને જરા ગૌણ કરીશું, એની વાત સમજશું. તો મેં કીધું આ સમજવા માટે, પછી એક કાંઈક થયું કે આમાં પ્રભાકર ભટ્ટ બનીએ તો જ સમજાય ને, તને સમજાય. બસ પ્રભાકર ભટ્ટ બનીને આચાર્ય યોગેન્દ્ર દેવે નિશ્ચય નહીં અને દ્રવ્યાનું યોગની જે અદ્ભુત કઠિનમાં કઠિન, દ્રવ્ય એટલે આખું જગતનું તત્વ જાણવાનું છે, એ તત્વનું શાસ્ત્ર જેટલું આપણાથી યથાશક્તિ સમજણમાં આવે એટલું લેવું. કાંતિભાઈએ પણ કીધું, સાહેબ કાંઈ પલ્લો પડતો નથી. ભલે વિશેષ અવસર.